તારીખ 19/3/1993 શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકના બીજા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 21.
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક અધિકાર બીજો, સંસાર અવસ્થા નિરૂપણ. જીવને સંસાર અવસ્થા ક્યારથી છે, કેવી છે અને એમાં જીવ કેવી રીતે દુઃખી થાય છે એનું નિરૂપણ કર્યું છે. ક્યાંય એમ નહીં કહે કે જીવ સુખી થાય છે સંસારમાં, એમ ક્યાંય કહેતા નથી. એમ છે 25 પાનું ચાલી ગયું છે, 26મા પાને પ્રશ્ન ઉઠાવ્યો છે, સંક્ષિપ્તમાં લઈ લઈએ. જ્યારે જીવની સંસાર અવસ્થાનું પ્રકરણ છે ત્યારે એ સંસાર એટલે કર્મ બંધનમાં પડેલો જીવ છે. આગમ પદ્ધતિથી આ શાસ્ત્રની રચના કરેલી છે એટલે સર્વત્ર કર્મના સંબંધને દર્શાવવામાં આવ્યો છે. અને એ જ કર્મબંધનથી છૂટવું એનું નામ મોક્ષ છે. સંસાર અને મોક્ષ એ બંને અવસ્થા પ્રતિપક્ષભૂત છે, સામા સામા પક્ષવાળી છે. અને એ સંસારમાં જીવ અનાદિથી દુઃખી થઈ રહ્યો છે. શા માટે દુઃખી થઈ રહ્યો છે એનું અહીંયા નિદાન બતાવવું છે અને એ સંસાર રોગનો ઈલાજ પણ અહીંયા બતાવવો છે આ શાસ્ત્રમાં. એ પ્રમાણે કર્મબંધનથી દૂર થવાનો ઉપાય અહીંયા બતાવવામાં આવશે. જો જીવ તે ઉપાયરૂપ સાધન કરે તો મુક્ત થાય. હવે એ કર્મનો સંબંધ ક્યારથી છે કે અનાદિકાળથી છે. પહેલા જીવ મુક્ત હતો અને પછી સંસારી થયો એવું બન્યું નથી. અનાદિથી જીવ સંસાર અવસ્થામાં પરિભ્રમણ કરે છે. ત્યારે એની સામે પ્રશ્ન ઉઠાવ્યો, પોતે તર્ક કયો છે ટોડરમલજી સાહેબે, કે પૂદગળ પરમાણુ તો રાગાદિકના નિમિત્તથી કર્મરૂપ થાય છે તો અનાદિ કર્મરૂપ કેવી રીતે છે? જ્યારે પૂદગળ પરમાણુ છે એ કર્મબંધન રૂપ અવસ્થા, તો જીવ રાગ કરે ત્યારે કર્મબંધન થાય. તમે કહો છો કે અનાદિથી કર્મબંધન છે, તો આ કેવી રીતે અમને ગળે ઉતરે એવી વાત નથી. બહુ સારી રીતે સિદ્ધ કરી છે વાતને, કે દરેક નવા કાર્યમાં તો નિમિત્ત હોય છે, પણ અનાદિ જે પરિસ્થિતિ હોય એમાં કઈ નિમિત્તનો તર્ક લગાવવાની જરૂર રહેતી નથી. એ દ્રષ્ટાંત આપીને સિદ્ધ કરશે આમાં. નિમિત્ત તો નવીન કાર્ય હોય તેમાં જ સંભવે, અનાદિ અવસ્થામાં નિમિત્તનું કઈ પ્રયોજન નથી. પહેલા કર્મનો ઉદય આવ્યો ને પછી રાગ કર્યો, કે પહેલા રાગ કર્યો પછી કર્મ બંધાણા, શું થયું છે? તો કે બંને અનાદિથી છે, બંને અનાદિથી છે, એમાં નિમિત્તનું કઈ વિચારવાનું પ્રયોજન રહેતો નથી. જેમ નવીન પૂદગળ પરમાણુઓનું બંધન તો સ્નિગ્ધ ઋષ ગુણના અંશો વડે જ થાય છે, નવા જો સ્કંધો થાય તો એમાં ચિકાશ લુખાશના આધારે નવા સ્કંધો થાય, પણ અનાદિના સ્કંધ છે, આખો 14 બ્રહ્માંડ છે, મહાસ્કંધ તો અનાદિનો છે. પહેલા બધા જુદા જુદા વિખરાયેલા પરમાણુ હતા, પછી આખો 14 બ્રહ્માંડની રચના થઈ ને, એમ નથી, એ અનાદિથી બંધન છે, એમ બંધરૂપ છે સ્કંધનું. શું દાખલો આપે છે કે મેરુગીરી વગેરે 14 બ્રહ્માંડ કહો, મેરુ પર્વત કહો, એ નવો નથી થયો. મેરુ પર્વત કાંઈ અનાદિથી છે. વગેરે સ્કંદોમાં અનાદિ પુદ્ગળ પરમાણુઓનું બંધન છે ત્યાં નિમિત્તનું શું પ્રયોજન છે? કયા નિમિત્તથી થયો મેરુ? કયા નિમિત્તથી લોક આખો થયો? કે ત્યાં નિમિત્તનું કાંઈ પ્રયોજન રહેતું નથી, અનાદિથી એ સ્થિતિ છે. તેમ નવીન પરમાણુઓનું કર્મરૂપ થવું એ તો રાગાદિ વડે જ થાય છે, તથા અનાદિ પુદ્ગલ પરમાણુઓની કર્મરૂપ જ અવસ્થા છે ત્યાં નિમિત્તનું શું પ્રયોજન છે? કારણ વર્ગના પણ અનાદિથી છે, ત્યાં કાંઈ નિમિત્તનું પ્રયોજન નથી. વળી જો અનાદિ વિશે પણ નિમિત્ત માનીએ તો અનાદિપણું રહે નહીં, એની આદિ માનવીનો પ્રસંગ આવે છે. માટે કર્મનો બંધ અનાદિ માનવો. શ્રી પ્રવચનસાર શાસ્ત્રની તત્વપ્રદીપિકા વૃત્તિની વ્યાખ્યામાં સામાન્ય જ્ઞેય અધિકાર છે, બીજો અધિકાર છે. ત્યાં કહ્યું છે કે રાગાદિકનું કારણ તો દ્રવ્યકર્મ છે, તથા દ્રવ્યકર્મનું કારણ રાગાદિક છે એવું પ્રતિપાદન તો કર્યું છે. શું ત્યારે ત્યાં તર્ક કર્યો છે કે જો એમ હોય તો એ પ્રમાણે તો ઇતરે ઇતર આશ્રય દોષ લાગે છે, અર્થાત તે તેના આશ્રયે અને તે તેના ઇતર, એટલે બીજો બીજાના આશ્રયે આ અને આના આશ્રયે બીજો, એમ થયું. ક્યાંય થંભાવ રહ્યો નહીં. ત્યારે ત્યાં એવો ઉત્તર આપ્યો છે કે એવું સતી ઇતરેતર આશ્રય દોષ નહીં, અનાદિ પ્રસિદ્ધ દ્રવ્ય કર્મ અભિસંબંધસ્ય આત્મનઃ પ્રાક્તન દ્રવ્ય કર્મણસ્તત્ર હેતુત્વેન ઉપાદાનાત. શું અર્થ કરે છે એનો? કે એ પ્રમાણે ઇતરેતર આશ્રય દોષ નથી, કારણ કે અનાદિનો સ્વયં સિદ્ધ દ્રવ્ય કર્મનો સંબંધ છે. એ તો અનાદિનો એકબીજાને સંબંધ છે, માટે આના આશ્રય અને આના આશ્રય એમ વિચારવાની કાંઈ જરૂર રહેતી નથી. તેને ત્યાં કારણપણા વડે ગ્રહણ કર્યો છે, અનાદિ સંબંધને કારણપણા વડે ગ્રહણ કર્યો છે. એ પ્રમાણે આગમમાં કહ્યું છે, આ પૂર્વ હું કહું છું એમની આગમમાં પણ આમ કહ્યું છે, એમ કહીને પ્રવચનસાર શાસ્ત્રનો આધાર પોતે આપ્યો છે. શું વળી ઇતરેતર આશ્રય દોષમાં તો એમ થાય કે એ પછી છૂટે જ નહીં, એનો અંત પણ આવે નહીં, કેમ કે જીવને ઉદય આવ્યા વિના રહેશે નહીં, આવશે તો એના આશ્રય, રાગ થયા વિના રહેશે નહીં, રાગ થશે તો નવું કર્મ બંધાયા વિના રહેશે નહીં. તો એવું કાંઈ નથી, એકબીજાનો આશ્રય લેવો જ પડે એવું કાંઈ છે. ઘણી યુક્તિથી પણ એમ જ સંભવે છે. શું? આગમથી પણ એમ વાત છે અને યુક્તિથી પણ એમ જ સંભવે છે. જો કર્મ નિમિત્ત વિના જીવને પહેલા રાગાદિક કહીએ, કે પહેલા કર્મનું નિમિત્ત હતું, પહેલા જીવે રાગ કર્યો, તો રાગાદિક જીવનો એક સ્વભાવ થઈ જાય કે કર્મના નિમિત્ત વગર પણ જીવ રાગ કરે છે ખરો, શરૂઆત એને એમ જ કરી હતી, તો એનો સ્વભાવ થઈ જાય છે. કારણ કે પર નિમિત્ત વિના હોય તેનું નામ જ સ્વભાવ છે. સ્વભાવનો અર્થ શું છે? કે જેને નિમિત્તની અપેક્ષા ન લાગે તેને સ્વભાવ કહીએ. માટે કર્મનો સંબંધ અનાદિ જ માનવો. માટે જીવ અને કર્મનો સંબંધ છે તે અનાદિ માનવો જોઈએ. એની સામે પ્રશ્ન ઉઠાવ્યો છે, બહુ પ્રશ્નો ઉઠાવ્યા છે વિષયને સ્પષ્ટ કરવા માટે. કે જો ન્યારા ન્યારા દ્રવ્ય છે તો અનાદિથી તેનો સંબંધ કેમ સંભવે? જ્યારે બે દ્રવ્યો જુદા જુદા છે તો એનો અનાદિ સંબંધ, સ્વભાવ અનાદિ કહો તો અમે માનીએ, શું? પણ આને કેવી રીતે માનીએ? બે દ્રવ્ય નાના ન્યારા નારા છે, એકબીજાને નિમિત્ત નૈમિત્તિક સંબંધ દેખાય છે, પછી કેમ અનાદિ સંબંધ અમારે માનવો? તો સામાન્ય માણસને પ્રશ્ન ન ઉઠે એવો પ્રશ્ન પોતે ઉઠાવે છે.
શું?
ક્યાંક થયો છે એમ કે છે, પણ તો પછી અનાદિ સંબંધ કેમ માને, કેમ સંભવે એમ કે છે. તમે તો અનાદિ કયો છો સંબંધ, એ કેવી રીતે હોય? શું જેમ કે આખો 14 બ્રહ્માંડ છે, એમાં બધા પરમાણુ મહાસ્કંદ છે ને, 14 રાજલોક છે, એ મહાસ્કંદ કહેવાય છે, સૌથી મોટો સ્કંદ. એ પછી બધા અવાંતર સ્કંદ છે એના. હવે એ બધા પરમાણુ ક્યારે ભેગા મળીને આખો 14 બ્રહ્માંડ રચાણો છે, એના ઉપરથી આ લોકોએ કલ્પના કરી કે ઈશ્વરે એની એક દી રચના કરી છે. શું બને સર્વજ્ઞના જ્ઞાનમાં એમ આવ્યું છે કે અનાદિ છે, એ નવી રચના થયેલી નથી પણ અનાદિ છે. તો એ 14 બ્રહ્માંડમાં જે પરિભ્રમણ કરતા જીવો છે, એનો જીવનો વિભાવ અનાદિથી સંસાર અવસ્થા રૂપ છે, અને કર્મ સંબંધ પણ અનાદિથી છે. એમ એમ મેરુવાદી પણ અનાદિથી છે, દ્વીપ સમુદ્રો પણ અનાદિથી છે, સ્વર્ગલોક આદિ પણ અનાદિથી છે, નરકાદિ પણ અનાદિથી છે. એની કોઈ નવી રચના શરૂઆત કરી હતી એમ છે? સિદ્ધાલય પણ અનાદિથી છે, અને સિદ્ધો પણ અનાદિથી છે, અનંત સિદ્ધો અનાદિથી છે. અકૃત્રિમ ચૈત્યાલય અને અકૃત્રિમ જીન પ્રતિમા પણ અનાદિથી છે. ઠીક, એ મંદિરો પણ અનાદિથી છે, અને મંદિરોમાં બિરાજમાન જીનબિંબો પણ અનાદિથી છે. એ કોઈ બનાવ્યા નથી, ઘડ્યા નથી ટાંકણાથી કોઈ ક્યારે. એ જીનબિંબો ઉપર કોઈ નામ નથી, કોઈ નિશાન નથી, કોઈ લાંછન નથી, કોઈ પ્રશસ્તિ નથી. શું અરે એની કોઈ બી પ્રતિષ્ઠા થઈ નથી, અનાદિથી છે. અને સ્વધર્મ ઇન્દ્ર આદિ સમ્યક દ્રષ્ટિ દેવો એની પૂજા અને વંદના કરે છે. વ્યક્તિગતપણે પ્રભાપણે નહીં, પ્રભાપણે અનાદિથી છે એવું છે. એ જ તર્કામાં લાગવું પડે. જીવને જયારે કર્મ બંધન થયું ત્યારે પેલો તો એને રાગ વગર તો કર્મ બંધાય નહીં, અનાદિથી એને કર્મ બંધન છે એમ કેમ કયો છો? શું તો એનો અર્થ કે ક્યારેક જીવ પેલા શુદ્ધ હતો અને રાગ કર્યો ત્યારથી એને નવા કર્મ બંધન શરૂ થયા એમ નથી. આમ છે એમ કેમ બને? પણ જુદા જુદા દ્રવ્યો છે ને, એમ કેમ બને કે શું? પણ આ લોકમાં બધા પરમાણુ જુદા જુદા નથી, તો એનો સ્કંદ અનાદિથી કેમ છે 14 બ્રહ્માંડમાં? હે, એ અનાદિથી છે, અનાદિથી છે એ તર્કથી પારનો વિષય છે. હા, એને ગણિતની બહારના વિષયને ગણિતમાં સમાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો એનું જ્ઞાન થાય નહીં. જેમ કે પાશ્ચાત્ય દેશોમાં વિજ્ઞાન આગળ વધ્યું છે, અને એ ભૌતિક વિજ્ઞાનનું સંશોધન પણ ઘણું થયું છે ત્યાં, પણ એ ભૌતિક વિજ્ઞાનના દ્રષ્ટિકોણથી એ આત્માના વિજ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરે છે. આપણા શાસ્ત્રો લઈ ગયા છે રશિયામાં ને જર્મનીમાં, આપણા શાસ્ત્રો આજે હજારો શાસ્ત્રો છે, થોડા નથી પણ હજારો શાસ્ત્રો છે. પણ એ ભૌતિક દ્રષ્ટિએ એનું સંશોધન કરવા માંગે છે, એટલે એને એ જીવ નક્કી કરી શકતા, જીવનો નિર્ણય નથી કરી શકતા કે આ કેવો પદાર્થ છે. કેમ કે માને છે કે કોઈ ચીજ હોય એને વજન તો હોવું જ જોઈએ, તો સ્પર્શ ગુણની પર્યાય છે. હવે એનું વજન કરવા માટે કેટલાય અખતરા કરે છે, પણ જેનું વજન છે જ નહીં એનું વજન કેવી રીતે થાય? એટલે એનો નિર્ણય થતો નથી, સામાન્ય એક ગુણનો પણ નિર્ણય થતો નથી. એવી રીતે એને જોવાનો પ્રયત્ન કરે છે, દૂરબીન માંડે છે, બીજા સાધનો માંડે છે, ઘણું કપણારૂપી છે, એ દ્રશ્યમાન છે જ નહીં ઇન્દ્રિય જ્ઞાનથી, ક્યાંથી દેખાય? એનો દ્રષ્ટિકોણ એમાં કામ ન આવે. જે પદાર્થ જેવો હોય ને જે રીતે એને નિર્ણય થતો હોય એ રીતે એનો નિર્ણય કરે તો નિર્ણય થાય, નહીતર ન થાય એમ કેવું છે. એમ ગણિતના બહારનો વિષય છે, એને ગણિતની અંદર લાવીને નિર્ણય કરવા માંગે ગણતરીથી તો એનો નિર્ણય ન થાય. ઉત્તર, જેમ મૂળથી જળ અને દૂધનો, સુવર્ણ અને કિટિકનો, એટલે કિટિક એટલે માટી પથ્થર, તુષ અને કણનો તથા તેલ અને તલનો અનાદિ સંબંધ જોવામાં આવે છે. શું મૂળથી જ આ છે, દૂધ હોય એમાં પાણીનો ભાગ ન હોય એમ બને નહીં. શું એમ સોનું હોય કે ક્યારે પહેલી લગડી હોય ને પછી ખાણમાં ગયું હોય એમ બને નહીં. ખાણમાં એ માટીની સાથે એના પરમાણુઓ મળેલા છે. ક્યારથી મળેલા છે? અનાદિથી છે. સેંકડો ફૂટ હજારો ફૂટ નીચે એ પરમાણુ કોણે ત્યાં મૂક્યા એ પ્રશ્ન અસ્થાને છે. અનાદિથી છે. તુષ અને કણનો, કણ એટલે અનાજનો જે ઉપરનો જે છાલો છે તે અને કણ એ અનાદિ સંબંધ છે. તલ અને તેલનો અનાદિ સંબંધ જોવામાં આવે છે. તેનો નવીન મેળાપ થયો નથી, એ નવા મળ્યા છે એમ છે નહીં. તેમ જીવ અને કર્મનો સંબંધ પણ અનાદિથી જ જાણવો, પરંતુ તેનો નવીન મેળાપ થયો નથી, ક્યારે નવા મળ્યા છે એમ તો છે નહીં. સર્વજીવો માટે વળી તમે કહ્યું કે તે કેમ સંભવે? પણ અનાદિથી જેમ કોઈ જુદા દ્રવ્યો છે તેમ કોઈ મળી રહેલા પણ દ્રવ્યો અનાદિથી છે. તમે કહો છો કે જુદા દ્રવ્ય છે, તો કે જુદા છે પણ મળેલા અનાદિથી છે. એનું શું બધા જુદા અનાદિથી છે એમ નથી. સંબંધવાળા પણ અસંબંધવાળા પણ અનાદિથી છે અને સંબંધવાળા પણ અનાદિથી છે. શું એટલે એવા સંભવમાં કોઈ વિરોધ તો ભાસતો નથી? પૂછી લ્યો ને. આમ ઝાડ અને બીજ, પેલા વડ કે પેલા ટેટા, ટેટો કે વડ વગર ટેટો હોય નહીં ને ટેટા વગર વડ હોય નહીં. પહેલું કરવા જાવ તો બેનો અભાવ સ્વીકારવો પડશે. બે સિદ્ધ નહીં થાય, નક્કી જ નહીં થાય. બે અનાદિથી છે એમ કે છે. વડ પણ અનાદિથી અને વડનું બીજ પણ અનાદિથી છે એમ કે છે. એવી વાત છે. ના સમજાય એવું છે, યુક્તિથી સમજાય એવું છે, ન સમજાય એવું નથી. પ્રશ્ન, સંબંધ વા સંયોગ કેવો તો ત્યારે જ સંભવે કે જ્યારે પહેલા જુદા હોય અને પછી મળ્યા હોય? પણ અહીં અનાદિકાળથી મળેલા જીવ અને કર્મનો સંબંધ કેમ કયો? ઠીક, આનો બીજો તર્ક ઉઠાયો. ભેગા થાય ત્યારે એને સંબંધ કહેવાય. હવે તમે કહો અનાદિથી છો ને પાછો સંબંધ કયો છો? આ બે વાત જ તમારી મેળ ખાતી નથી એમ કે છે. શું કાંઈ એને સંબંધ ન કયો, અને સંબંધ કયો તો નવો સંબંધ થયો એમ કયો, પણ એને અનાદિ કેવો એ વાત કાંઈ એને વ્યાજબી લાગતી નથી. કેવા 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 તર્ક ઉઠાવ્યા છે. ઉત્તર કહે છે કે અનાદિથી તો મળેલા હતા, પણ પાછળથી જુદા થયા ત્યારે જાણ્યું કે જુદા હતા. તો જુદા થયા, જુદા હતા તો જુદા થયા. એ જે મળેલા છે એમાંથી પરમાણુઓ જુદા પડે છે, અને જુદા પડે છે તો જુદા હોય તો જુદા પડે. શું ભેગા હોય તો એક પરમાણુના બે ભાગ ન થાય એમ કે છે. એ જુદા જુદા જોડાયેલા હોય તો જુદા પડે. માટે એને જુદા હતા, ભેગા હતા, ત્યાંનાથી ભેગા હતા ત્યારે પણ એ જુદા હતા એમ એનું સ્વરૂપ સ્વીકારવું જોઈએ. માટે પહેલા પણ જુદા જ હતા એ પ્રમાણે અનુમાન વડે અથવા કેવળ જ્ઞાન વડે તે પ્રત્યક્ષ ભિન્ન ભાષે છે. અનુમાન વડે પણ ભિન્ન ભાષે છે, અને કેવળ જ્ઞાન વડે પણ તે પ્રત્યક્ષ ભિન્ન ભાષે છે. તે વડે તેઓનું બંધાણ હોવા છતાં પણ ભિન્નપણું જણાય છે. એ રીતે તેઓ બંધાયેલા હોવા છતાં પણ એ જુદા જુદા છે એમ સ્પષ્ટ જણાય છે. એ ભિન્નતાની અપેક્ષાએ તેઓનો સંબંધ કહેવો અથવા સંયોગ કયો છે તો એ બરાબર જ કયો છે. કારણ કે નવા મળો વા મળેલા જ હો, નવા મળો કે મળેલા જ હો પહેલેથી, પરંતુ ભિન્ન દ્રવ્યોના મેળાપમાં એમ જ કહેવું સંભવે છે, નહીતર એક દ્રવ્ય કહેવું પડે ધર્માસ્તિકાયની જેમ. હમ, પણ આ તો જુદા જુદા પદાર્થો છે, એ પ્રમાણે જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે. એટલે આ તો પછી વિજાતીય દ્રવ્યો છે, પરમાણુ પરમાણુ તો જુદા છે, પણ જીવને દ્રવ્ય તો સચેતન ચેતન વિજાતીય પદાર્થો છે એટલે જુદા છે. હવે જીવ અને કર્મોની ભિન્નતા કહે છે, શું જીવ અને કર્મોની ભિન્નતા કહે છે. હવે સંયોગ કયો ને, બંને જુદા છે તો ભિન્ન પણ કહે છે કે હવે જીવ દ્રવ્ય તો દેખવા જાણવા રૂપ ચૈતન્ય ગુણ નું ધારક છે. કેવું છે જીવ દ્રવ્ય? ચૈતન્ય ગુણ નું ધારક છે અને એની દેખવા જાણવાની અવસ્થા પ્રગટ રૂપે અનુભવ ગોચર થાય છે. બીજી કોઈ વાત ન લીધી જીવની, અરૂપી પણ ન લીધું, શું એ બધું કઈ ન લીધું, દેખવા જાણવાથી વાત શરૂ કરીએ. કેમ કે દરેકને સમજાવવું જોઈએ ને, ચાલતી અવસ્થામાં પણ જીવનું સ્વરૂપ ખ્યાલમાં આવવું જોઈએ કે આ દેખે જાણે છે તે જીવ છે, હાલે ચાલે છે તે જીવ છે એમ ન કહ્યું. શું નહીતર એમ કે જો આ ઈયળ ચાલે છે માટે એમાં જીવ છે, ત્રસ જીવ છે ને, ત્રાસ પામીને ચાલે છે, તો કે એમ તો મશીન મશીનરી પણ ચાલે છે, ઓટોમેટિક ઘણું ચાલે છે. શું પરમાણુ પણ આમ ઉડતા જોવામાં આવે છે વંટોળમાં, પાણીનો પણ પ્રવાહ જોવામાં આવે છે. શું તો કે એમ નહીં, દેખે જાણે છે તે જીવ છે, હાલે ચાલે છે તે જીવ છે એમ નહીં, દેખે જાણે તે જીવ છે, પરમાણુ છે એ પણ હાલે ચાલે છે. ઇન્દ્રિય ગમ્ય ન હોવા યોગ્ય અમૂર્તિક છે, ઇન્દ્રિય જ્ઞાનમાં ન જણાય એવા તે છે અને તે અમૂર્તિક છે. જીવોને ઇન્દ્રિય જ્ઞાનમાં જણાય એવું એનું સ્વરૂપ નથી, માટે એને અમૂર્તિક કહેવામાં આવે છે. ઇન્દ્રિય જ્ઞાનમાં જણાય તેને મૂર્તિક કહે છે, ઇન્દ્રિય જ્ઞાનમાં ન જણાય તેને અમૂર્તિક કહે છે. તથા સંકોચ વિસ્તાર શક્તિ સહિત અસંખ્યાત પ્રદેશી એક દ્રવ્ય છે, એને એનો આકાર નાનો મોટો જોવામાં થતો જોવામાં આવે છે, માટે તે સંકોચ વિસ્તારની શક્તિ સહિત છે, અસંકુચત્વ વિકાસ અસંકુચિત વિકાસત્વ શક્તિ. ઓ એટલા માટે લગાડ્યો છે કે સંકોચ પામી પામીને અભાવ ન થાય અને વિસ્તાર પામી પામીને બેહદ ન થાય, એનો આકાર હદમાં જ રહે, માટે એને અસંકુચ વિકાસિત શક્તિ કહેવામાં આવ્યો છે. પણ સંકુચ વિસ્તાર એનો થાય છે મર્યાદામાં, એ નાનામાં નાનો આકાર, અને પછી મોટામાં મોટો જે શાસ્ત્રમાં હજારો યોજનના શરીર લીધા છે પ્રાણીઓના, પ્રાણીઓના કેટલાકના હજારો યોજનના શરીર લીધા છે, હજાર હજાર યોજનના, એ બધા મોટા, એટલો પણ વિસ્તાર થાય છે. એવું અસંખ્યાત પ્રદેશી એક દ્રવ્ય છે, પરમાણુના ગજથી માપવામાં આવે તો અસંખ્યાત પરમાણુથી માપી શકાય એવું એક દ્રવ્ય છે, એનો ક્ષેત્ર અપેક્ષા લીધી. હા, લોક પ્રમાણ થાય છે, જો જીવ દ્રવ્યનો વિસ્તાર થાય તો કેટલો થાય, અસંખ્ય યોજન, લોક પ્રમાણ થાય. લ્યો હા, જુદું પડે છે, કોઈને એમ જ્ઞાન વિજ્ઞાન થાય. કેવડી સમુદ્ઘાત, કેવડી સમુદ્ઘાતમાં એક જીવ દ્રવ્યનો આકાર વિસ્તાર પામીને કેટલો થાય, 14 બ્રહ્માંડ જેટલો, બધે વ્યાપી જાય, એનો વધુમાં વધુ મોટામાં મોટો વિસ્તાર છે, ત્યાંથી બહાર જાય નહીં. પછી અવિસ્તાર છે, ત્યાંથી બહાર ન જાય એટલે એને અવિસ્તાર કીધો. અને એ નિગોદના જીવથી, નિગોદનો જીવ એટલે અંગુરનો અસંખ્યાત્મક ભાગ, એથી નાનામાં નાનો વિસ્તાર છે. બસ એથી કઈ આગળ થાય
નહીં.
હા, એક માં અસંખ્ય પ્રદેશ આવી જાય. એક પરમાણુ જ્યાં હોય ત્યાં અનંત પરમાણુ આવી શકે. જો અવગાહન શક્તિ છે, એક પરમાણુ હોય ત્યાં અનંત પરમાણુ રહી શકે છે, ને રહે છે. આ તો અસંખ્ય પ્રદેશ છે, એવી અવગાહન શક્તિ છે. તથા કર્મ ચેતના ગુણ રહિત જડ મૂર્તિક અને અનંત પુદ્ગળ પરમાણુઓનો પુંજ છે, માટે તે એક દ્રવ્ય નથી. શું છે આ જીવની વાત કરી? તથા કર્મ ચેતના ગુણ રહિત જડ મૂર્તિક અને અનંત પુદ્ગળ પરમાણુઓનો પુંજ છે, માટે તે એક દ્રવ્ય નથી. એ તો ઘણા પરમાણુઓ છે, એમાં કર્મ છે, ચેતના ગુણ રહિત છે, મૂર્તિક છે, ભલે એ સૂક્ષ્મ છે એટલે આંખથી ઇન્દ્રિય જ્ઞાનથી નથી જણાતા, પણ રૂપ રસ ગંધ વર્ણ શબ્દ છે માટે મૂર્તિક છે, અને એ કર્મનો અનંત પુદ્ગળ પરમાણુઓનો પુંજ છે. એક જ પહેલા કર્મનું પરમાણુ હતું, પછી જાજા થયા એમ નથી. કાર્બન વર્ગના પણ અનંત છે, માટે તે એક દ્રવ્ય નથી. એ પ્રમાણે એ જીવ અને કર્મનો અનાદિ સંબંધ છે, તો પણ જીવનો કોઈ પ્રદેશ રૂપ કર્મ થતો નથી. એ પ્રમાણે જીવ અને કર્મનો અનાદિ સંયોગ સંબંધ છે, તો પણ જીવનો કોઈ એક પ્રદેશ કર્મરૂપ થતો નથી, તથા કર્મનો કોઈ પરમાણુ જીવરૂપ થતો નથી. એકબીજાની જાત બદલીને ક્યારે એકબીજા રૂપે થતા નથી. આમ છે, પોતાના સ્વરૂપે જ રહીએ છીએ. જીવ જીવ રહીએ છે, કર્મ થતો નથી. કર્મ પરમાણુ પરમાણુ રહીએ છે, એ જીવ થતો નથી. પણ પોતપોતાના લક્ષણને ધરી અથવા પોતપોતાના સ્વરૂપને ધારણ કરી બંને જુદા જુદા જ રહે છે. એ ક્ષેત્ર અવગાહે રહે તો પણ જુદા જુદા, અનંતકાળ એ ક્ષેત્ર અવગાહે રહે તો પણ જુદા જુદા જ રહે છે, પોતાના સ્વરૂપને છોડતા નથી. જેમ સુવર્ણ અને રૂપાનો એક સ્કંદ હોવા છતાં પિત્તાદિ ગુણોને ધરી સુવર્ણ જુદું રહે છે, તથા શ્વેતાદિ ગુણોને ધરી રૂપો જુદું જ રહે છે, તેમ એ બંને જુદા જાણવા. આ સોનામાં રૂપું ભેળવું હોય, ચાંદી ભેળવી હોય, તો પણ ચાંદી કાંઈ સોનું થાય નહીં, ને સોનું છે એ ચાંદી થાય નહીં. એટલા બધા ભળી ગયા ગરમ કરીને, એક રસ કરી નાખો તો કે ભલે એક રસ કર્યો, પણ ચાંદીના પરમાણુ ચાંદીના છે ને સોનાના પરમાણુ સોનાના છે. જો ચાંદીના પરમાણુ સોનાના થાય તો કોઈ એમાં બાકી રાખે નહીં, તો ચાંદીનો ભાવ પણ સોના જેટલો જ થઈ જાય, બીજું કાંઈ થાય નહીં. કેમ કે ચાંદીમાંથી સોનું બને છે, પણ એવું બનતું નથી. પ્રશ્ન, મૂર્તિક મૂર્તિકનું તો બંધન થવું બને, પણ અમૂર્તિક અને મૂર્તિકનું બંધન કેમ બને? એટલે ઠીક, પરમાણુ પરમાણુ તો સ્નિગ્ધ વૃક્ષ ગુણોને લઈને જોડાય. માટી ચીકણી થાય તો એનો પિંડ થાય, એમાંથી પાણી ઉડી જાય તો વળી ધૂળ થઈ જાય માટીમાંથી. પણ આ મૂર્તિ મૂર્તિક પરમાણુ અમૂર્તિક ઓ જીવ, આ બે કેવી રીતે સંયોગ સંબંધ રહીએ છે, જોઈન્ટ રહીએ છે, પેલા જોડાયેલા કેમ રહીએ છે અનાદિથી? શું આ સમજાતું નથી કે પાછો આત્મામાં સ્પર્શ નામનો ગુણ નથી, એમાં ચિકાશ લુખાશ વગેરે છે નહીં, કેવી રીતે જોડાય છે? શું હવે અમૂર્તિક આત્માથી મૂર્તિ કર્મોનો બંધ કેવી રીતે થાય છે, એ વાતને ખોલવી છે. એટલે પ્રશ્ન ઉઠાવ્યો છે કે બેનું બંધન કેવી રીતે થાય છે. જેમ વ્યક્ત ઇન્દ્રિયગમ્ય નથી એવા સૂક્ષ્મ પુદ્ગળો તથા વ્યક્ત ઇન્દ્રિય ગમ્ય એવા સ્થૂળ પુદગલોનું બંધારણ હોવું માનીએ છીએ, તેમ ઇન્દ્રિય ગમ્ય ન હોય એવા ન હોવા યોગ્ય એવા મૂર્તિક આત્મા અને ઇન્દ્રિય ગમ્ય હોવા યોગ્ય મૂર્તિ કર્મો એ બંનેનું પણ બંધન છે એમ માનવું. અહીંયા દલીલ કઈ આપી ટોડરમલજીએ? સૂક્ષ્મ સ્થૂળ ની આપી, પૂરી ચેતન અચેતન ને સ્પર્શ અપર્શન ને આપી, એ દલીલ આપી છે. શું સૂક્ષ્મ પરમાણુ છે એ સ્થૂળ સાથે બંધાય છે, તો એવી જ રીતે અમૂર્તિક છે એ મૂર્તિક સાથે, એ આંખે એ ઇન્દ્રિયથી નથી જોવાતા છતાં બંધાય છે, તો ભલે આત્મા ઇન્દ્રિયથી ન જણાતો હોય એ પણ બંધાય છે. વળી એ બંધનમાં કોઈ કોઈનો કરતા તો છે નહીં. શું વળી એ બંધનમાં કોઈ કોઈનો તો કરતા છે નહીં, એવો એક વિભાવ સ્વભાવ છે. શું સંસાર અવસ્થામાં એવો એક વિભાવ સ્વભાવ છે. વળી એ બંધનમાં કોઈ કોઈનો કરતા તો છે નહીં, બંધાય છે ત્યારે પણ કોઈનો કરતા જ. હવે મૂર્તિક અમૂર્તિક નું એ પ્રમાણે બંધન થવામાં કોઈ વિરોધ નથી. એ પ્રમાણે જીવ એક જીવને અનાદિ કર્મ સંબંધ કયો તે જ પ્રમાણે જુદા જુદા અનંત જીવોને પણ સમજવો, એ રીતે અનાદિથી કર્મ સંબંધ છે. બીજું એક આમાં અપેક્ષા એવી છે, તો શાસ્ત્રમાં તો બધી વાત લેવા જાય તો વિસ્તાર વધી જાય, પણ જીવમાં જે રાગાદિની ચિકાશ છે એ ભાવ ચિકાશ છે અને એ દ્રવ્યબંધનું કારણ થાય છે. શું પુદ્ગળ પરમાણુમાં જે ચિકાશ છે જે કર્મના અનુભાગની ચિકાશ છે એ ચિકાશને ને જીવના ભાવના રાગના મોહના અથવા વિભાવના પરિણામની જે ચિકાશ છે એ બંનેને નિમિત્ત નૈમિત્તિક સંબંધ પડે છે એમ છે. ખરેખર શું એક ભાવ છે અને એક જીવમાં જે ભાવ ચિકાશ છે અને અહીંયા દ્રવ્યમાં દ્રવ્ય કર્મમાં પરમાણુના સ્પર્શ ગુણની ચિકાશ છે, એમાં પણ બધા નિયમો ઘણા છે. છેલ્લો ચિકાશનો અંશ રહે તો નવું ન થાય, રાગ પણ છેલ્લા અંશે રહે તો એ દ્રવ્ય કર્મને ન બાંધે, દ્રવ્ય કર્મમાં પણ છેલ્લો અંશ ચિકાશ ન રહીએ તો બીજા પરમાણુને ન બાંધે, અથવા જીવના વિભાવમાં નિમિત્ત ન પડે, છેલ્લો ઉદય જીવના વિભાવમાં નિમિત્ત ન પડે. એ બધા સૂક્ષ્મ સિદ્ધાંતો ઘણા છે કર્ણાનુયોગના. આ તો મોટી મોટી વાત લીધી છે. ઘાતી અઘાતી કર્મ અને તેના કાર્ય. હવે જે કર્મ છે એમાં પણ બે પ્રકારના બે ભેદ, આમ અનંત પ્રકાર છે, એમાંથી આ મુખ્ય બે ભેદ પાડ્યા છે, ઘાતી અને અઘાતી. એ બે જાતના કર્મ છે અને એના કાર્યો શું છે એ બતાવવું છે. હવે તે કર્મ જ્ઞાનાવરણાદી ભેદો વડે આઠ પ્રકારના છે. મુખ્ય કર્મ અનંત પ્રકારના, એમાં મુખ્ય આઠ છે, જ્ઞાનાવરણી દર્શનાવરણી. ત્યાં ચાર ઘાતી કર્મોના નિમિત્તથી તો જીવના સ્વભાવનો ઘાત થાય છે. શું જ્ઞાનાવરણી દર્શનાવરણી મોહની ને અંતરાય, એ ચાર ઘાતી કર્મોના નિમિત્તથી, કરતા કર્મ નહીં પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધે જીવના ચૈતન્ય આનંદાદી સ્વભાવનો ઘાત થાય છે અને તેમાં જ્ઞાનાવરણ દર્શનાવરણ વડે જીવના જ્ઞાન દર્શન સ્વભાવની વ્યક્તતા થતી નથી. સ્વભાવનો ઘાત થાય છે એટલે મૂળ શક્તિનો ઘાત થાય છે એમ નહીં, પણ એ શક્તિ પ્રગટ થાય એ પ્રગટ ન થવા દે એને ઘાત કહેવામાં આવે છે. ઘાતનો અર્થ તો મર્યાદિત સમજવો. શું હા ઘાતી એટલે જીવનો નાશ કરે ઘાત કરે એમ નહીં, પણ એના પર્યાય શુદ્ધ પર્યાયને ઉપજવા ન દે, શુદ્ધ પર્યાયની ઉત્પત્તિનો ઘાત કરે છે એમ કે છે. શું એમ સમજવું? સ્વભાવની વ્યક્તતા થતી નથી, પણ એ કર્મોના ક્ષયોપશમ અનુસાર કિંચિત જ્ઞાન દર્શનની વ્યક્તતા તો રહે છે, પણ સર્વથા ઉત્પન્ન થવા દે એમ પણ નહીં. બીજા ગુણ એની અવસ્થાને વિપરીત કરે છે, એની અવસ્થા જ ઉત્પન્ન થવા દે એમ નહીં, પણ એની અવસ્થામાં વિકારી વિકૃત વિકૃતિ કરી નાખે છે. શું કિંચિત જ્ઞાન દર્શનની વ્યક્તતા રહે છે, અને જે ચૈતન્ય છે એમાં તો સ્વભાવ પણ અંશે વ્યક્ત રહે છે, સર્વથા સ્વભાવ એમાંનો નાશ થાય એમ બનતો નથી. એ ગુણ એવો છે, એટલે એને સાધનમાં લીધો છે. બાકી બધા ગુણોની સર્વથા વિપરીત અવસ્થા થાય, પણ એક ચૈતન્ય જ્ઞાન દર્શન એવા છે કે એનો સ્વભાવ અંશ ખુલ્લો રહે છે, એટલે ત્યાંથી આત્માને ઓળખાયો છે. એ કારણ છે. એ કર્મનો ક્ષયોપશમ અનુસાર કિંચિત જ્ઞાન દર્શનની વ્યક્તતા તો રહે છે, નિગોદમાં પણ રહે છે. મોહનીય વડે જીવના સ્વભાવ ને એવા મિથ્યા શ્રદ્ધાન અથવા ક્રોધ માન માયા અને લોભાદિ કષાયોની વ્યક્તતા થાય છે. જે મોહની કર્મના ઘાતથી શું થાય કે જે શ્રદ્ધા છે તે વિપરીત થઈને મિથ્યા શ્રદ્ધા થાય, અને ચારિત્ર વિપરીત થઈને ક્રોધ માન માયા લોભ એટલે રાગદ્વેષના પરિણામ થાય છે. બે રાગ છે ને બે દ્વેષ છે, એ રીતે વ્યક્ત થાય છે. પરિણામ બંધ ન થઈ જાય શું, પણ પરિણામમાં આટલો ફરક છે. તથા અંતરાય વડે જીવનો સ્વભાવ દીક્ષા લેવાના સામર્થ્યરૂપ જે વીર્ય તેની વ્યક્તતા થતી નથી. જીવ દિગંબરી દીક્ષા લીએ અને એનો જે વીર્યનો વ્યક્તતા થાય એના ઉપર ઘાત કરે છે, એટલે અવિરતિ અવિરતિ પણ મિથ્યાત્વ અવસ્થામાં છે, એ ચાલુ ને ચાલુ રહે છે. એના પુરુષાર્થની હાનિ છે શું, પણ તેના ક્ષયોપશમ અનુસાર કિંચિત શક્તિ તો રહે છે. ઊંધી તો ઊંધી, પણ થોડી શક્તિ તો રહે છે. એ ઊંધામાં શક્તિ કેટલી, તો કે તીર્થંકર ભગવાનનું ન માને એટલી. શક્તિ તો ખરી જ ઊંધી છે એટલું છે, પણ શક્તિ વગરનો છે એમ કહેવું નથી. ક્ષોપશમ અનુસાર કિંચિત શક્તિ રહે છે, એ પ્રમાણે ઘાતી કર્મોના નિમિત્તથી જીવના સ્વભાવનો અનાદિથી જ ઘાત થયો છે. એ પ્રમાણે અનાદિથી ઘાતી કર્મોના નિમિત્તે જીવનો સ્વભાવ વ્યક્ત થયો નથી એમ કે છે. ઘાત થયો છે એટલે જીવનો સ્વભાવ પ્રગટ થયો નથી. પણ એમ ન સમજવું કે પહેલા તો સ્વભાવરૂપ શુદ્ધાત્મા હતો, પરંતુ પાછળથી કર્મ નિમિત્તથી સ્વભાવઘાત વડે અશુદ્ધ થયો. પણ એમ ન સમજવું કે પહેલા શુદ્ધાત્મા હતો, એકદમ શુદ્ધ હતો, પાછળથી એને કર્મનું નિમિત્ત આવ્યું એટલે એ અશુદ્ધ થઈ ગયો સ્વભાવનો ઘાત થઈને, એમ સમજવું નહીં. પહેલા તો એમ કે જીવમાં જીવની અવસ્થા પૂર્ણ શુદ્ધ હતી, પછી એને સંસાર લાગુ થયો એમ છે નહીં. કેમ કે એકવાર જો શુદ્ધ અવસ્થા થાય તો પછી કોઈ જીવ સંસારમાં આવે નહીં. મુક્ત આત્માને જન્મ મરણ થાય નહીં, કોઈ દિવસ હોય શકે નહીં. આ લોકો માને છે, એવું નથી કે ભગવાન પણ અવતાર લીએ, એવું છે નહીં. પ્રશ્ન કર્યો છે કે ઘાત નામ તો અભાવનો છે, હવે જેનો પહેલા સદભાવ હોય તેનો અભાવ કેવો બને, પરંતુ અહીં તો સ્વભાવનો તો સદભાવ છે જ નહીં, તો પછી ઘાત કોનો કર્યો? એની વાત પ્રશ્ન ફરીને ઉઠાવ્યો. જેમ કર્મ બંધ અનાદિથી છે, તો ઘાત પણ અનાદિથી કરી રહ્યો છે, તો સ્વભાવ પ્રગટ્યો એનો ઘાત કર્યો? તો કે નહીં, આ તો ઉત્પન્ન થવા ન દીધો એનું નામ ઘાત છે. ઉત્પન્ન થયેલી પર્યાયને ટાળી દીધી એમ નથી. ઘાત તો હોય એનો ઘાત થાય એમ કે પેલા શુદ્ધ અવસ્થા હતી ને પછી એને ઘાતી કે એમ નથી, ઉત્પન્ન નથી એનું નામ ઘાત છે. આયા ઉત્તર. જીવમાં અનાદિથી એવી શક્તિ હોય છે કે જો કર્મનું નિમિત્ત ન હોય તો કેવળ જ્ઞાનાદિ પોતાના સ્વભાવ રૂપે પ્રવર્તે. આગમ પદ્ધતિમાં એવી વાત આવે કે કર્મનું નિમિત્ત ન હોય તો કેવળ જ્ઞાન થઈ જાય, માટે કર્મને હટાવો, કર્મને હટાવો. આ કર્મ જ કેવળ જ્ઞાન ઉત્પન્ન થવા દેતું નથી. ભાષા એવી છે ને, જો આગમ પદ્ધતિની ભાષા જ એવી આવે છે. આ શાસ્ત્ર આગમ પદ્ધતિથી લખાયેલું છે, અધ્યાત્મ પદ્ધતિથી લખાયેલું નથી. જીવમાં અનાદિથી જ એવી શક્તિ હોય છે કે જો કર્મનું નિમિત્ત ન હોય તો કેવળ જ્ઞાનાદિ પોતાના સ્વભાવ રૂપે પ્રવર્તે. પરંતુ અનાદિથી જ કર્મનો સંબંધ હોય છે, તેથી એ શક્તિનું વ્યક્તપણું ન થયું, આ કર્મના કારણે ન થયું. ઠીક. એટલે શક્તિ અપેક્ષા સ્વભાવ છે, શક્તિ અપેક્ષા એ સ્વભાવ વિદ્યમાન છે, તેનો વ્યક્ત ન થવા દેવાની અપેક્ષાએ, એટલે પ્રગટ ન થવા દેવાની અપેક્ષાએ ઘાત કર્યો એમ કહીએ છીએ. એમ વાત છે ખરેખર. પુરુષાર્થને સ્થાપશે, નવમા પ્રકરણમાં પુરુષાર્થને સ્થાપશે. અને અહીંયા પુરુષાર્થની વાત લેતા નથી, અહીં તો કર્મ છે, માટે કેવળ જ્ઞાન થતું નથી. કર્મ હટી જાય તો કેવળ જ્ઞાન થાય એવી શક્તિ છે અંદરમાં. આગમ પદ્ધતિથી તો નિમિત્ત પ્રધાનતાથી જ વાત આવે, કેમ કે આગમ પોતે પરદ્રવ્યાશ્રિત કથન પદ્ધતિ છે, અધ્યાત્મ પોતે સ્વદ્રવ્યાશ્રિત કથન પદ્ધતિ છે. એમ કથન પદ્ધતિની શૈલી જ જુદી જુદી છે. આ એ પદ્ધતિમાંથી આ એ લાકડું ગરી ગયું કે કર્મને મારો, કર્મને કાઢો, કર્મને બાળો, કર્મનું કોઈ રીતે એને કર્મને ઠેકાણે પાડો, નહીતર મરી ગયા. આવી બધા કથનને કારણે એ થયું છે. શું પેલો શ્રુત સ્કંદ છે? ષટખંડાગમ. આપણો પહેલો જે શ્રુત સ્કંદ છે એ ષટખંડાગમ છે. હા, જે પુષ્પદંત અને ભૂતબલી મહારાજે આગમ શાસ્ત્રારૂઢ કર્યો, પુસ્તકારૂઢ કર્યો, એ કયો વિષય છે? આગમ કર્ણાનો યુગ, આગમનો વિષય છે. પહેલો એ લખાણ શું, કેમ કે એ જ્ઞાન વિચ્છેદ જાય એવું હતું, એટલે એ જ્ઞાનને ટકાવી રાખવું હતું. એ વગર સર્વજ્ઞની સિદ્ધિ કરવી મુશ્કેલ પડે એવું છે. એ એક એવું જ્ઞાન છે જૈન દર્શનનું કે જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ પરમાણુઓ ઇન્દ્રિય જ્ઞાન ગોચર નથી, એની પ્રકૃતિઓ ઇન્દ્રિય જ્ઞાન ગોચર નથી, એના સ્થિતિ અનુભાગ ઇન્દ્રિય જ્ઞાન ગોચર નથી, એ આખું વિજ્ઞાન સ્થાપ્યું છે એનું. અને એવું લોજિકથી સ્થાપ્યું છે કે માનવું પડે એક વાર, અને સર્વજ્ઞ છે એમ સ્વીકારવું પડે. અધ્યાત્મનો વિષય બીજો છે, એ બુદ્ધિગમ્ય છે, આ બુદ્ધિગમ્ય નથી, છતાં ન્યાયથી માનવું પડે એવી વાત છે. એટલે પહેલું એ રીતે ટળે નહીં, એ રહી જાય એના માટે પ્રયત્ન કર્યો છે આચાર્યોએ, એ પ્રયત્ન કર્યો છે. અન્ય દર્શનોનો જૈન દર્શન છે એ હાનિ પામતું જતું હતું, અને હાનિ ન પામે જૈન દર્શન એટલા માટે એને ટકાવવાનો વિકલ્પ આવ્યો છે આચાર્ય. એવી વાત છે. અંકલેશ્વરમાં જ લખ્યા હશે, કારણ કે ત્યાં તાળી ઘણી છે, અહીંયા તાડપત્ર મળે ને, ગિરનારમાં તાળી ક્યાં છે? હા, અત્યારે પણ હજારો તાળીઓ. અંકલેશ્વરમાં જ લખાણા છે, પછી ત્યાં જ પૂજા કરી છે. બસ સર્વજ્ઞને સ્વીકારે એટલે સ્વભાવ સ્વીકારે, અધ્યાત્મમાં આવી જાય છે. તો એટલે ધર્મનું મૂળ સર્વજ્ઞ છે, અને તત્વ પણ સર્વજ્ઞતા વડે પ્રતિપાદિત કરી શકાય છે. સર્વજ્ઞને છોડીને તત્વનું પ્રતિપાદન થઈ શકે જ નહીં એ વસ્તુ સ્થિતિ છે. આમ વાત છે. હા, કેવું કાઢ્યું છે એમણે, બે વચનો એમણે કાઢ્યા છે. તત્વ સર્વજ્ઞતાથી પ્રણીત કરવું અને ધર્મનું મૂળ સર્વજ્ઞ છે, એમ વાત છે. ભાઈ અધ્યાત્મ નું મૂળ પણ સર્વજ્ઞ છે અને તત્વ નું મૂળ પણ સર્વજ્ઞ છે એમ લીધું છે. અધ્યાત્મ ની વાતો કરે છે તો તમારે અમારે હરખું છે. સાંખ્ય કહો કે સમયસાર કયો, બે એક જ વાત છે. સાંખ્ય વાળા એમ કહે છે કે સમયસાર અમારા માંથી ઉત્પન્ન થયો, અમે આમ જ કહીએ છીએ, અપરિણામી ને ધ્રુવ જ કહીએ છીએ. એને ઉભો રાખવો હોય તો ક્યાં ઉભો રાખાય, કર્ણા નો યોગ માં ઉભો રહી જાય તો કરે, તો સ્વભાવ સ્વભાવ કરે છે. આ વિભાવ નું શું છે એ તો નક્કી કર, હજી તને વિભાવ ની ખબર નથી. સ્વભાવ ની ખબર તને હોય ક્યાંથી, હજી સ્થૂળ એવો વિભાવ તને ક્યાંથી કેમ થાય ને કેવી રીતે થયો ને એનું વિજ્ઞાન શું છે એ તને ખબર નથી. તો સૂક્ષ્મ એવો સ્વભાવ એની તને ખબર ક્યાંથી હોય, સુધી વિકેટ ઉડી જાય એમ લીધું છે. વાત તો એ કરે છે પણ કર્ણાનું યોગનું જ્ઞાન સર્વજ્ઞની પરંપરા વગર ક્યાંય સંભવી શકે નહીં. એટલે દાર્શનિકમાં એનું ઘણું મહત્વ છે. દાર્શનિક પડખાથી વિચારવામાં આવે તો કર્ણાનું યોગનું બહુ મહત્વ છે. શું અને એમાં સાધારણ માણસોનું એનું જેનું ક્ષોક્ષમ હોય એનું કામ છે, સાધારણ એને સમજી શકે નહીં એવી વાત છે. અમારો વિષય છે વળી ચાર અઘાતી કર્મો ના નિમિત્ત થી આત્માને બાહ્ય સામગ્રી નો સંબંધ બને છે. શું ઘાતી ની વાત કરી, હવે અઘાતી ની કરે છે. ચાર ઘાતી કર્મ ના નિમિત્ત થી આત્મા ને બાહ્ય સામગ્રી નો સંબંધ બને છે. નામ કર્મ થી શરીર આદિ ની, ગોત્ર કર્મ થી પણ શરીર ની ઉદગોત્ર શરીર સાથે સંબંધ ધરાવે છે. વેદ ની પણ શરીર સાથે સંબંધ ધરાવે છે અને આયુષ પણ શરીર સાથે સંબંધ ધરાવે છે. એ બાહ્ય સામગ્રી નો સંબંધ બને છે. ત્યાં વેદનીય વડે તો શરીરમાં વા શરીરથી બાહ્ય નાના પ્રકારના સુખ દુઃખના કારણરૂપ પરદ્રવ્યોનો સંયોગ જોડાય છે. પેલા વેદની લીધું સમજી શકાય ને, એટલે કે વેદના ઉદયમાં શરીરમાં અને શરીરની બહાર અનુકૂળતા પ્રતિકૂળતા સાતા અસાતા થાય. આ ઠંડી ગરમી થાય છે ને એનાથી સાતા અસાતા થાય છે. એ શરીરની બહાર છે છતાં પણ એનો સંબંધ વેદની સાથે છે. પછી આ વાયરસ બહારના વાતાવરણને લઈને રોગ થાય છે, એ અસાતા થાય છે, એ પણ જંતુ થાય છે. આના જંતુ લાગી ગયા એટલે એને રોગ થઈ ગયો. એવી રીતે શરીર અને શરીરની બહાર અનેક પ્રકારના સુખ દુઃખના કારણરૂપ પરદ્રવ્યનો સંયોગ જોડાય છે. આયુ કર્મ વડે પોતાની સ્થિતિ સુધી પ્રાપ્ત થયેલા શરીરનો સંબંધ છૂટી શકતો નથી. ઝેર ખાય તો મરે નહીં, ઝેર ખાય તો મરે નહીં અને એક્સિડન્ટ થાય તો મરે નહીં. આયુષ હોય ત્યાં સુધી કોઈ મરે નહીં. નામ કર્મ વડે ગતિ આગતિ, નામ કર્મ વડે ગતિ જાતિ અને શરીર આદિ ઉપજે છે. મનુષ્ય ગતિ એ નામ કર્મ નું છે ફળ. એની જે જાતિ છે સ્ત્રી પુરુષ ને પુષ્પક આદિ એ પણ નામ કર્મ ની પ્રકૃતિ છે. એની સુંદરતા અસુંદરતા એ બધી કેટલી નામ પ્રકૃતિ ની સ્થાણુ પ્રકૃતિ છે. 147 માં સૌથી વધારે પ્રકૃતિ હોય તો નામ કર્મ ની છે, જે શરીર સાથે સંબંધ ધરાવે છે. તથા ગોત્ર કર્મ વડે ઊંચ નીચ કુળ ની પ્રાપ્તિ થાય છે. એ પ્રમાણે અઘાતી કર્મો વડે બાહ્ય સામગ્રી એકઠી થાય છે. જે વડે મોહના ઉદયનો સાથ મળતા શું થાય છે, એકલી સામગ્રીનું નિમિત્ત નથી, મોહથી જોડાય તો. શું જે વડે મોહના ઉદયથી, મોહનો ઉદય શું કરે, એમાં પોતાપણું કરે, હું કામ શું કરવાનું કે જુદા છે અને જુદા ન રાખે, જુદા ને પોતા રૂપે કરી નાખે, એનું નામ મોહ. શું મોહ? ના ઉદય નો સાથ મળતા જીવ સુખી દુખી થાય છે, અને એ મોહ ભાવ પરિણમે ત્યારે એને તીવ્ર કસાય થાય, ત્યારે દુઃખ થાય, અને મંદ કસાય થાય ત્યારે એને સુખ થાય છે. પરમાણુ તો અનંતા છે, બધાની પ્રકૃતિ જુદી જુદી. પછી જથ્થો, આ મોહની નો જથ્થો, આ જ્ઞાનાવરણી નો જથ્થો, એને પ્રદેશ બંધ કહે છે. પરમાણુ ની જે સંખ્યા છે એ દરેક પ્રકૃતિમાં સંખ્યા જુદી જુદી પાછી હોય છે. એક ભાવ થયો અને સાત કે આઠ કર્મ નું બંધન થયું, કેમ કે બધી વખતે આઠ કર્મ નથી બંધાતા, આયુષ તો એક જ વખત બંધાય. એટલે સાત કર્મ નું જે બંધન થાય એની અંદર પરમાણુ નો જથ્થો જુદો જુદો હોય, એક સરખો ન હોય. શું એમ કેવું છે? કર્મ ની પ્રકૃતિઓ નો આમાં વિભાગ પડવા માંડે છે. પછી કોઈમાં અપકર્ષણ થાય, ઉત્કર્ષણ થાય, સંક્રમણ થાય, બધા પાછા પેટાભેદ પણ એની અંદર ઘણા થાય છે. બહુ મોટું વિજ્ઞાન છે. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહની હણા એક ઉઠે પાઠ. એક કડીમાં કેટલું સમાયું? પછી તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ, તે કર્મો બંધાય એની વિશેષતા પ્રમાણે એની ભોગવવાના સ્થાનો પણ જગતમાં છે. ગહન વાત છે શિષ્ય, આ કઈ સંક્ષેપે સાવ. આ કેટલી વાત છે? એટલી બધી ગહન વાત છે કે આ તો તને એક સંક્ષેપમાં એનો વિચારો કર્યો છે, બાકી એના શાસ્ત્રોના હજારો શાસ્ત્રો ભરાય એવી બધી વાત છે. એકત્રીસ પુસ્તકો તો મોટા મોટા છે, ધવળ જય ધવળ ને મા ધવળ ના સત્સંગાગમ ની ટીકાઓ છે. એકત્રીસ તો પ્રસિદ્ધ છે, અત્યારે વિદ્યમાન છે. મળી શરીરાદિક ના સંબંધ થી જીવ નો અમૂર્તત્વ આદિ સ્વભાવ પોતાના સ્વઅર્થ ને કરી શકતો નથી. શરીર થી જીવ મૂર્તિક થઈ જાય છે. બધા કે જો આ મનુષાયલો જાય ફલાણો જીવ છે, એને જીવ આ કીડી નો જીવ છે, અને કીડી ના શરીર થી મૂર્ત પણ આવી જાય છે. અમૂર્ત હોવા છતાં એને મૂર્ત પણ કહેવામાં આવે છે, એટલે અમૂર્તત્વ ઢંકાઈ જાય છે એમ કહે છે. શું? શરીરાદિક ના સંબંધ થી જીવ નો અમૂર્તતા સ્વભાવ પોતાના સ્વ અર્થ ને સાધી શકતો નથી, એટલે અમૂર્તિકપણું પ્રગટ રહેતું નથી, એનું મૂર્તિકપણું પ્રગટ જાણવામાં આવે છે. જેમ કોઈ શરીરને પકડે તો આત્મા પણ પકડ્યો જાય છે. શું? આમ એકલા આત્માને કોઈ ન પકડી શકે. જેમ કે શરીરથી છૂટે, મૃત્યુ થાય તો કોઈ આત્માને પકડી શકે, ક્યાં ગયો, કેવી રીતે ગયો, પકડો ભાઈ. શરીરમાં હોય તો એને પકડો તમે, ભાઈ જેલમાં નાખો એને, એને અપરાધ કર્યો છે, અને બાંધી લ્યો, અને ઓરડામાં પૂરો, અને મકાનમાં પૂરો. હું એ શરીર હોય તો એને પકડાય, શરીર વગરના આત્માને કોઈ પકડી શકે નહીં, કેમ કે એવો અમૂર્ત તો સ્વભાવ છે એનો. વળી જ્યાં સુધી કર્મનો ઉદય રહે ત્યાં સુધી બાહ્ય સામગ્રી પણ તેમ જ બની રહે, અને જેવો જેવો કર્મનો ઉદય હોય તેવા તેવા બારમાં સંયોગો વિયોગો આપોઆપ થવા માંડે. એક સેકન્ડ પછી કાંઈ ન હોય, બીજી સેકન્ડે એને એમ લાગે ઘરે આ વારો ક્યાંથી થઈ ગયો, ક્યાંથી થયો, તો કે એ જેવો કર્મનો ઉદય હોય એ પ્રમાણે બધા ફેરફાર થવા માંડે. પણ તે અન્યથા થઈ શકતી નથી, એ સામગ્રીને કોઈ હેરફેર કરી શકતો નથી. ઇન્દ્ર, નરેન્દ્ર, જીનેન્દ્ર કોઈ કર્મને કર્મના ઉદયને ફેરવવા સમર્થ નથી. અધિકાર પૂરો કરે ત્યારે કે ને બધી વાતનો વિસ્તાર કરીને પછી તાત્પર્ય મૂકે કે આટલી આટલી લાંબી કથા માંડી હું કરવા માંડી કે કર્મ ના કારણે સંસાર અવસ્થામાં હે જીવ તું દુખી થઈ રહ્યો છું, બહુ દુખી થઈ રહ્યો છું, હવે તને કઈ તારી દયા આવે છે કે નથી આવતી એમ કે છે. તું તને તારી દયા આવે તો ત્યાંથી છૂટી અને તું તારા તારી સ્વરૂપ નું આરાધન કર. પ્રશ્ન કરે છે કે કર્મ તો જડ છે, જરાય બળવાન નથી, તો એવડે જીવના સ્વભાવનો ઘાત થવો અથવા બાહ્ય સામગ્રીનું મળવું કેમ સંભવે? એ તો જડ છે એને કઈ ખબર નથી, પણ જીવમાં આનંદની શક્તિ છે એમ તમે કયો છો? એનામાં કર્મમાં ક્યાં કઈ બળ છે? તો કે એવું કઈ નથી, કર્મમાં કર્મનું બળ છે, જડ વીર્ય છે એને, આત્માને ચૈતન્ય વીર્ય છે, એમ પરમાણુને જડ વીર્ય છે. એ જડ છે એથી શું થયું? જડ છે પણ છે તો ખરું ને, એને પણ એના સ્વભાવો છે, એના વિભાવો છે. પણ એક વાતને સ્પષ્ટ કરવા માટે એમ કે છે કે એનામાં બળ નથી એટલે તારામાં એટલું બળ છે કે તારે એને વશ થવાની જરૂર નથી. એ તારી આગળ એ નિર્બળ છે હાલ, એનામાં એનું બળ હોય તો ફલું રહ્યું. એનું બળ ક્યારે? કે તું નિર્બળ થા ત્યારે. તું બળવાન થા તો એનામાં કઈ બળ નથી, જા બોલ. હોય તો એ નથી હવે, શું? કારણ કે તારું સ્વતંત્રપણું છે. એટલે એ મૂળ તો એ સિદ્ધ કરવું છે કે નિર્બળ જડ કર્મો દ્વારા જીવના સ્વભાવનો ઘાત, જો નિર્બળ જડ કર્મો છે છતાં જીવના સ્વભાવનો ઘાત થાય છે અને બાહ્ય સામગ્રી પણ મળે છે એટલું તો એનામાં છે, પણ પોતે નિર્બળ છે ત્યાં સુધી એ બધું. જીવ પુરુષાર્થ ઉત્પન્ન કરે, સમ્યક પુરુષાર્થ કરે તો એ બધા નિર્બળ નિર્બળ જ રહે છે, એનું કઈ ચાલતું નથી. એમ કરીને પુરુષાર્થને થાપશે પછી, અને નિમિત્ત નિમિત્ત એક સંબંધ કેવા કેવા પ્રકાર છે એ પણ દર્શાવશે.
ભગવાન